जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रगति बभूव दयया धर्माजन श्रेयसे अत्रो नमूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्याये तं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये नमो नमः सर्वोपरि सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः सर्वकारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः प्राणाधार प्राणनाथ प्राण प्रिय प्रिय वर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमः एकाकी वनवासी कंद फूल फलासी अति कृश तनु महातेजस्वी महातपस्वी अति दयालु बाल मुनि श्री नीलकंठ वर्णी राजाय नमः महाकरुणा निधान सर्वसामर्थ युक्त श्री राजाधिराजाय नमो नमः सदानंदाई दिव्यलोकिक मूर्ति सर्व प्रकाशक सर्वधारक श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः अस्माकम् आदि गुरु सद्गुरु वर्य महासमर्थ परम दास मूर्ति साधु सेवक हरि रूप निमग्न सद्गुरु श्री गोपालानंद स्वामी ने नमो नमः सत्संग मातृ हरि गुरु तुल्य मुक्तानंद मुनये कविवर ब्रह्मानंद स्वामी ने पंडित प्रवर नित्यानंद स्वामी ने गुणातीत गुणातीतानंद स्वामी ने वैरागी निष्पाल स्वामी ने प्रेम सखी प्रेमानंद स्वामी स्नेहमूर्ति सच्चिदानंद स्वामी ने विवेकी आनंदानंद स्वामी ने धर्मी भायात्मानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने इत्यादि सर्वनंद सभ्यो नमो नमः ग्रंथ लेख गाधारानंद मुनये ग्रंथ श्रोत्र भक्तरा दादा खाचरादिभ्य सर्व प्रकट सद्गुरुभ्यः प्रकट सद्भ्यः प्रकट हरि भक्तेभ्यश्च नमो विक्रम संवत 2074 कार्तक सूद बीज शनिवार तारीख 21/10/2017 श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा आयोजित श्री स्वामीनारायण सत्संग शिबिर 26 कथा मंडप में आज भाई बीज जेवा एक सुंदर दिवसे उपस्थित वाला महाराज वाला संतो आप सर्वे हरिभक्तो अने ज्यां सुधी मारो अवाज जाय छे त्यां सुधी ना उपस्थित सर्व कोई ने मारा अति भाव थी जय स्वामीनारायण हैप्पी भाई बीज। आज बधी बहनों ने हई हरख नहीं। बधी बहनों एवं कह छे के अमारे बधाने जमाड़वा छे संतो अमारा भाई छे रसोई अमने आपी छे एटले अमे आज बपोरे आई बहन जमशू आ सभा मंडप में आज अमारे शाकोत्सव छे। तमे तो काल भूखा काटने गया પહેલાં ત્રણ વાર શાક કરવું પડ્યું. એક હજાર માણાનું શાક વધારે કર્યું અને તોય ઘણાને પૂરું મળ્યું નથી, એની હું માફી માગું છું. અને હું સંતોને આદેશ કરું છું કે હરિભગતના માટે એક શાકોત્સવ સાગર મહોત્સવમાં પુનઃ હો જાય, અને એમાં જો તાણ પડી તો તમારી ખેર નથી. તાણ પડી જવાનું કારણ એવું કે શાકમાં ભગવાને એટલો બધો સ્વાદ મૂકી દીધો હતો, એટલો બધો સ્વાદ મૂકી દીધો, લોકો આંગળા કરડી ખાય એવું શાક થયું હતું. બધા લોકો કહેતા હો, મેં તો ચાખ્યું નથી. સાચી વાત એમ વાલા ભક્તો, આજે તમને બધાને રાસે રમાડવા છે. આખા સભા મંડપમાં આજે એવો અનુપમ રાસ ભગવાનની સાથે લેવો છે કે ભગવાન આપણને એવા પ્રેમથી રાસે રમાડે એની વાત જવા દે. અમારા સંતો તમને જે રીતે બતાવે એ રીતે તમે બધા ચકરડા કરજો. ઓકે, આ મોટા મંડપમાં, બહેનોના મંડપમાં, આ નાના મંડપમાં, પછી એ મંડપમાં એ ખુરશીવાળા બધા એની જગ્યામાં જેવો લેવો હોય એ ખુરશી આવો અને આમાં નહીં આવવાનું. એ બધાએ તમારે ત્યાં સકડા કરવાના, નાના 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 લગભગ 10-15-20 સકડા કરો. અને એવો અનુપમ રાસ થાય કે એની વાત કરવામાં દુનિયામાં જે કોઈ નેટના માધ્યમે આ મહારાસના દર્શન કરે એનું મહાકલ્યાણ થઈ જાય. પંચાળા ધામ અને પંચાળાનો રાસ આ કુંડલની ભૂમિ ઉપર સાક્ષાત્કાર આજ આટલા વર્ષે ફરીને પ્રગટ થવો જોઈએ. બરાબર, તો આજ તો હવે મારે તમને છે ને મહારાજારે રાસ જ રમાડવા છે, એટલે હું હવે અત્યારે તમને બીજું કાંઈ નહીં કરાવું. તમે મને આદેશ આપો, વિનંતી છે મારી, આપણે ચરણમાં પ્રાર્થના છે, તમે કયો એટલે હું 25મા પૂરમાં હવે આગળ વધું. ઓકે, શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ, શ્રી સહજાનંદ સ્વામીને નમઃ. મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિકૃત શ્રીમદ હરિચરિત્રામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞ. વાત કહું તમને એક વાત યાદ આવી ગઈ ને, હેર આવી ગઈ પછી. એમાં એવું હતું ને કે આજ અમારા સંતો તમને અનુકોટ પીરસવા આવવાના હતા, પણ એમાં એવું થયું ને કે સંતોની પંગત કરવાની આ થઈ, પછી છે ને હવે એ જઈ શકે એવું રહ્યું નહીં. એટલે મને છે ને એવો વિચાર આવ્યો કે સંતોના વતી આ સમર્પિત બાપાઓના હાથનું જો આજ બધા જમે, વાહ. અને જેવો 12 મહિને ઘરે નથી જાતા એવાના હાથનો ખાસ તમે પરસાદ જમજો. જે બહુ જાજા કરતા હોય એ પીરસવા ન જાતા હોય, પણ જે હરિભક્તો અમારા સમર્પિત વાલા ભક્તો કુંડળ ધામમાં ધામા નાખીને ધામમાં જવાની તૈયારી કરે છે એ આ ધીંગા ધણીના ખરેખરા વાલા અમારા સમર્પિતો, આજે એમના હાથનું તમારે બધાએ જમવાનું છે. અને જિંદગીમાં આવા શિબિરના કાર્યક્રમમાં પહેલું વહેલું એ લોકો પીરસે છે, એટલે તમે જુઓ એનું દૈવત બધું તમારી થાળીમાં. ઓછું ખાય અને ઓછું દૈવત આવે, અને બહુ વધારે ખાય એનું દૈવત મોહરું નીકળી જાય. માપમાં ખાય એનું દૈવત જચે પચે અને કાયમ એને સાથ શક્તિના રૂપમાં થઈને આપે. માટે અન્નકૂટનો પ્રસાદ છે, થોડી ભારે ચીજ છે. અને બીજી નવલી વાત તો એ છે, એક નવલી વાત એ છે, ન મળે એવી આ અલૌકિક વાત છે. મારે તમને યાદ દેવડાવવું જોઈએ, કેમ જે ઘણીક વાતો એવી હોય છે કે કોક જો એની કલ્પના કરાવે, સ્મૃતિ કરાવે, યાદી અપાવે તો એની એ બાબત હો ઘણી વધારે સુખદાયી, અલૌકિક અને પ્રભુ પમાડનારી બની જાય. મારા ભાઈ, પ્રભુ પમાડનારી બની જાય. વાત જાણે એમ છે, અણકોટના જે બનાવનારા છે ને એ બધા એ મહાન ભક્ત છે. આ અણકોટ કોઈ રસોઈયા પાસે નહીં બનાવ્યો, ભાડુતી માણસો પાસે નહીં બનાવ્યો, આ ગમે તે સ્થળે ગમે તે વાનગીનો નહીં બનાવ્યો, આ અન્નકૂટ ઉતાવળે નહીં બનાવ્યો. આ અન્નકૂટનો શાંતિથી પ્લાન કરી, દિલમાં વિચારી, એનું લિસ્ટ કરીને અતિ ભગવાનને વાલા એવા પ્રેમી ભક્તોને હાથે બનાવડાવ્યો છે. વાત આ છે. અને જેને અન્નકૂટની વાનગી બનાવવાની હોય, એને કેટલો ઉત્સાહ હોય, કેટલો પ્રેમ હોય, કેટલી ભાવના હોય, કેટલી રીતે એ લોકો વાસણ ઘસે, ચૂલો ઘસે, પવિત્ર કરે, આમ બરાબર ગાળે, અને એવું ધ્યાન રાખીને વિધિ પુરસ્સર, અને આમથી બહેનોને સોળે બોળેનું બહુ હોય. આ તમને કીધું. હા જુઓ, તમને મારી વાતમાં નવાઈ જેવું લાગશે, તો મારે ચોખવટ કરી જ દેવી પડે. આપણે સાજુ થયા, આપણે બધા પુરુષ વર્ગમાં આદમી ગણાય. હવે બહેનોમાંથી જે સાંખ યોગી થાય છે ને, એનું સોળે અને આપણે સાધુનું સોળે તમે જોઈ લો. કેટલો ફેર છે, આકાશ પાતળનો ફેર છે ને. એટલે કહું છું, બહેનોનું સોળે એટલે બહેનોનો સોળે. આપણે તો હાલે, આપણે જે આમ અહીં સાકો સમ કરી આમ કરી નાખ્યો, એમ બેન એની જિંદગી ન કરી શકે. પેલું અડી ગયું, પેલું અડી ગયું, બળે થઈ ગયું, બળે શું ક્યાં ફટકાણા, એમને આમ રાઈડ જ નાખતી હોય બધું. પણ એની ભક્તિ એટલે બાપ આપ નાનો પડ્યો, એમાં કઈ ના. પણ હા બોલો, એ ભક્તિના દર્શન અમુક ફૂટ છેટે રહીને કરવા. જો વૈયા ગયા અંદર તો નિયમની એવી માથાકૂટમાં પડી જાઓ કે પછી તમને ભગવાન સાંભળે કે ન સાંભળે, નિયમ 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 ગૂંચવણી મૂંઝવણના માથાકૂટનો પાર નહીં. અને પાછું હકીકત એ છે કે આ દુનિયામાં આ શરીરને આ બધી માયાની વસ્તુ ખરેખર કોઈ દી સાલી ચોખ્ખી તો છે જ નહીં, સમજ્યા. પછી શું છે કે એના પછી એવા જે મોટા નિયમો હોય એ અપનાવ્યા વગર છૂટક્યો જ નહીં. આપણા લોકોએ થોડોક વિચાર રાખવો જોઈએ. બહુ સોળે બોળ્યોમાં કર્મકાંડમાં ઝીણા મોટા એવા નહીં ગણવા, જેવા બધા બાતલ જેવા બધા નિયમોમાં બહુ હલવાઈ પડવું નહીં. અહીં ધ્યાન રાખવું, સમજાણું. મહિમા પ્રધાન જીવન જીવવું, મહિમા પ્રધાન, પ્રેમ પ્રધાન, ભાવ પ્રધાન. કેમ જે આ 2077ની સાલ પ્રેમ ભાવ વર્ષ છે. ઉભા રહ્યો ઉભા રહ્યો, બહુ તાળી ઉપાડો. માં પ્રેમ ભાવ વર્ષ છે એટલે નિયમ ધર્મ મૂકી દેવાની વાત ન સમજતા હો, નહીતર તમારી ખેર નથી. નિયમ ધર્મ મર્યાદા રાખીને પ્રેમ ભાવને આપણે વિશ્વ જેવડો મોટો કરવાનો છે. પણ નિયમ ધર્મ અકબંધ રાખીને હું જે ખંડન કરું છું ને, એ તો અમથે અમથા કોણીએ જ ઊભા કરેલા નિયમની વાત કરું છું. શ્રીજી મહારાજે જે મર્યાદા અને સિદ્ધાંતો આપ્યા છે ને, મારા બાપ, એમાં જ પ્રેમ ભાવ ટકે, બાકી પ્રેમ ભાવ મરી જાવ તો ઊભો ન રહે. તમને ખબર છે પ્રેમ ભાવ ટકાવવાનું સાધન છે શ્રીજી મહારાજના સિદ્ધાંતો, શ્રીજી મહારાજની મર્યાદા. વાત આ છે, એને કોઈ છોડવાની નહીં. હો બાપા, પ્રેમ ભાવ વર્ષનો અર્થ એ નથી થતો કે આપણે બધું રેયાળ મૂકી દઈએ અને હવની ઈચ્છા પૂર્તિ કરીએ. આ કાંઈ પોતાની વાસના મુજબની ઈચ્છા પૂર્તિ કરવા માટે અમે આ વર્ષનું નામ પ્રેમભાવ વર્ષ નહીં પાડ્યું કે હાલો હાલો પ્રેમભાવ બનાવો, ભજીયા કરો, કજિયા. અમારે કહેવાય નહીં. આ પેલી ગલ્લા પેટીઓ મૂકી છે ને આદમીમાન બાઈઓમાં, એમાં તમારી અંગત અંગત ફરિયાદો કેટલી આવે છે. આ તો અમે દરિયા જેવું પેટ રાખીને બધી ફરિયાદો અંદર હજમ કરીએ છીએ. તમને ન ખબર હોય ચિઠ્ઠી લખીને નાખી દે કે અમારે ઘરે અમારો ધણી આમ કરે છે, એને આ ટેવ છે ને, એ અમને આમ હેરાન કરે છે ને, એવું બધું હાંજ પડ્યા અમારે કેટલું આવે છે. અમારે થોડું તમને કહેવાનું હોય, બધું ખમી ખાવાનું હોય ને બધું સમજી રાખવાનું હોય. તમે હારા છો, કાંઈ ફરિયાદ નથી કરતા. હરિભગત ફરિયાદ ઓછી કરે, એ ફરિયાદનું કારણ હોય. દાદાગીરી તેની જ હોય ઘરમાં બહુ. હું પછી હવે અત્યારે બધાને છે ને પૈસા વધી ગયા છે, પૈસા નાખવા ક્યાં, એટલે પૈસા બધા નાખે પેટમાં, એટલે પેટ મોટું આવું થાય અને પછી જવું પડે ડૉક્ટર પાસે.
પછી ડૉક્ટર એ પેટમાં જેટલા પૈસા નાખ્યા હોય ને એટલા બધા કાઢે અને એના ખિસ્સામાં નાખે, એટલે આપણું પેટ પાતળું થાય ને એનું ખિસ્સું જાડું થાય. આપણા પેટમાં નાખેલા પૈસા બધા ડૉક્ટરના ખિસ્સામાં નાખો છો એમ સમજો. માટે પૈસા વાપરવાની કાંઈક બીજી જગ્યા ગોતો. મારા બાપ રહોડામાં માપે પૈસા વાપરો. તમે હરિભગત થઈ ગયા એટલે નીરો અસ્વાસ્વાદ કરવાનો, ભાત ભાતની આઈટમ ખાધ્યા કરવી, જલસા કર્યા કરવાનું, ઓલિયું બનાવવાનું, ઓલિયું બનાવવાનું, ઓલિયા બોલાવવાનું, ઓલિયાને બોલાવવાનું, આપણે આજ મીટિંગ કરીને, આપણે આજ આમ કરીને તેમ કરીને, આ ધંધો હરિભગતનો છે? બોલો દાદા ખજાને પર્વતભાઈ આવા કોઈ જલસા કર્યા હતા? માટે વિચાર કરજો, ખેર નથી જો આવું બધું કર્યું છે તો. ઘણાના તો પૈસા રોહોડામાં જ વપરાઈ જાય છે, અને રોહોડામાં વપરાઈ ગયેલા પૈસા સાહેબ સંડાસમાં જ જાય, અને કદાચ જો અહીં જમા થઈ ગયા શરીરમાં પેટે બેટે તો એ દવાખાનામાં અને દવાની કંપનીઓને રળાવવાના કામમાં એ પૈસા આવે. પણ ત્યાં થોડું તપ પરાયણ રસોડું રાખ્યું હોય, તપ પરાયણ એને એમાં જે પાય પૈસો વધે એ કોઈ ગરીબને મુખે જાય, કોઈ જરૂરિયાતમંદને ત્યાં એ પૈસો જાય તો નરક બની જાય છે, એની જગ્યાએ એ પૈસો અમૃત બની જાય, દિવ્ય સુખ બની જાય સાહેબ. બાકી રોહોડામાં વપરાયેલો પૈસો નરક બની જાય છે, નરક બની જાય એના કરતાં સ્વર્ગ બની જવો જોઈએ આપણો રૂપિયો. જીભના હવાદિયા કોઈ દી ભગવાન સાથે તલ્લીન થઈ શકતા જ નથી. એવા રજોગુણી જીવો છે ને એ ભગવાનની સાથે જોડાઈને મૂર્તિનું મહાસુખ લઈ નથી શકતા. જેના રસોડા વેરીફાય હોય ને એની ભક્તિ હાવ ગાઈ ગયેલી હોય. હો પણ હવે આમાં તમારો વાંક નથી, એ બધો બાયુનો વાંક. અમુક બાયુ જ એટલી બધી એની બાની શીખવાડેલી શોખીન હોય કે એની વાસ આવે. અમારા ઘરનાને તો આય આવડે ને અમારા ઘરનાને તો આય આવડે. તારા ઘરનાને ધ્યાન ભજન નથી આવડતું, બધું આવડે છે, કઠણાઈ માત્ર. સારું કર્યું તમે તપાસ કરેલી. વાલા ભક્તો, તમારી ફરિયાદો આવે છે અને ફરિયાદ કરનારાને ખબર છે આ કાંઈ બહાર પડવાનું નથી અને કામ થઈ જવાનું છે. હાશી ખોટી નાખો એમ, પણ ખોટી ફરિયાદ નાખી તો ખેર નથી. કેમ જે આય બેઠા છે રાજાધિરાજ, રાગદ્વેષમાં દાજમાં દાજમાં ખોટી ફરિયાદો લખીને નાખવી અને કોકની આંખો ફોડવી આપણા કાગળ વંચાવી વંચાવીને, એ કાંઈ સારું કહેવાય? નવરા છે એ બધા તમારા ઉકાળા મફતના વાંચવા. હા, કંઈક ધ્યાન ઉપર લાવવા જેવી બાબત હોય તો હો વાર આવકાર્યો છે, એની કોણ ના પડે છે. પણ તમે હાવ નવરા છો એમ અમે આ બધા નવરાય છો, બીજું કાંઈ વાંચવાનું જ નહીં હોય. ગડબડીયા અક્ષર કાઢીને ગમે એવો કાગળ કાઢીને ડૂસો વાળીને આ નાખ્યું, તમે તમારો વાંચો ને ફોડો આંખ્યું, આ અમે નાખ્યું, બધું તમારા ઠલવી નાખ્યું એમ, અમે પછી કાંઈ ન રાખ્યું. આવું ન ચાલે. તો મૂળ મારી વાત એ હતી કે અમારા સમર્પિત બાપા આજે તમને બધાને પીરસવા આવશે. કેમ લાગ્યું? નહારું લાગ્યું? અને જો થઈ શકે તો બહેનોમાં સાંખ્યોગી બહેનો પીરસવા જાય તો તમને આ ગમ્યું? હવે જુઓ, આપણે આગળ સાગર સારમાં પ્રવેશીએ. શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ, શ્રી સહજાનંદ સ્વામીને નમઃ, મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિકૃત શ્રીમદ હરિચરિત્રામૃત સાર સાગર જ્ઞાન યજ્ઞ પૂર 25
અને તરંગ 64.
સાંભળે જ રાખો, અદભુત મંગલાચરણ છે.
શ્રી હરિ કૃષ્ણ પ્રગટ પ્રભુ ભક્ત વત્સલ ભગવાન, ધર્મ કી રક્ષા કર નહી હિત પ્રગટ ભયે જીમિ ભાન, હરિજન કો સુખ દે નહિત દેશ દેશ હી વિચરત, ચરિત્ર કર્ત ચિતવન કરન સુનત યહ મોક્ષ કરત. શ્રી હરિ કૃષ્ણ પ્રગટ પ્રભુ ભક્ત વત્સલ ભગવાન, કેટલી મોટી વાત લખી નાખી. ભક્ત વત્સલ ભગવાન પ્રગટ હરિકૃષ્ણ મહારાજ એ ધર્મની રક્ષા કરવાને માટે આજે ધરતી ઉપર પ્રગટ થયા છે, જેમ સૂર્ય ઉદય થાય એમ. હરિજન કો સુખ દે નહિત દેશ દેશ હિ વિચરત, પોતાના પ્યારા લાડલા ભક્તોને સુખ્યા કરવા માટે, એને સુખ દેવા માટે મારો વાલો આ ગામથી ઓલે ગામને, ઓલે દેશથી ઓલે દેશ રાત દિવસ વિચાર્યા કરે છે, રાત દિવસ. ચરિત્ર કર્ત ચિતવન કરન સુનત યહ મોક્ષ કરત. પરમેશ્વરે દેશ દેશમાં વિચરીને જે જે ચરિત્ર કર્યા છે, જે જે ચરિત્ર એમણે કર્યા, બોલ્યા, કાંઈ પણ કર્યું, ચિતવન કરન એ તમને ને મને ચિંતવન કરવા માટે, ગાવા સાંભળવા માટે કર્યા છે. સુનત યહ મોક્ષ કરત, આ ચરિત્રને જે ગાય સાંભળે એનો બધાનો મોક્ષ કરે, કરે ને કરે. વાત આ છે. એટલે કથા વાર્તા કરવા સાંભળવા ઉપર બહુ જોર દેવામાં આવ્યું છે, કેમ જે આમાં એ તાકાત છે કે નિશ્ચય આપણું કલ્યાણ કરી જ નાખે. વાલા ભક્તો, આ પૂરમાં શ્રીહરિ પંચાળામાં વચનામૃત કહે છે, પંચાળાના 7 પહેલું બુદ્ધિનું. તેમજ રંગોત્સવ અને રાસોત્સવ બે કરે છે. પંચાળાથી શ્રીહરિ માણાવદર, ગણોદ, રાયપુર થઈને ગઢપુર પધારે છે. ત્યાંથી ભુજ થઈ નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી પાછા ગઢપુર પધારે છે. પછી થોડુંક કારિયાણીજી આવે છે. આટલી વાતો આ પૂરમાં છે. શ્રીહરિ અત્યારે ક્યાં બિરાજે છે? પંચાળામાં. પંચાળામાં બિરાજમાન છે. રંગોત્સવ કરવા માટે ઝીણાભાઈએ વિનંતી કરી. શ્રીહરિએ રંગોત્સવ કરવાની એમને આદેશ આપી કે સારું, ચાલો રંગોત્સવ કરશું, તમે તૈયારી કરો. પછી રંગોત્સવનો સામાન માંગરોળથી મંગાવ્યો. એમને નજીક માંગરોળ પડે એટલે ત્યાંથી સામાન મંગાવ્યો. અને સંતોને તિલક કરવા માટે ચંદન તથા ખડી માટી વગેરે મંગાવ્યું, એનાથી સંતોએ તિલક કરવું. આજ નવો એક સુંદર રિવાજ પ્રગટ કરે છે મહારાજ તિલક ચાંદલાનો, એ પણ બધું મંગાવ્યું. રંગ ખરીદવા માટે શ્રીહરિના કોઠારી રયા ભગતને તૈયાર કર્યા. ધનને દેખીને જેનું મન બગડતું ન હોય, ખોટું કરવા જેનું મન લલચાતું ન હોય, એને શ્રીહરિજી મહારાજ કોઠારી બનાવતા. બોલો, જેને કોઠારી થાવું હોય એને નહીં, જેનું દિલ લલચાઈ ન જાતું હોય ધનમાં એને કોઠારી કરતા. વાત આવી છે મહારાજની. આપણને કોઠારી થાવું ગમતું હોય, ધન બહુ ગમતું હોય, બહુ સત્તા આપણને વાલી લાગતી હોય, એટલે ગમે તેમ કળ વળ કરી, હુંજણર હજાર કરી, પૈસા પૈસા ખવારી અને કોઠારી થઈ જાય. શ્રીજી મહારાજના વખતે એવું નહોતું. જેને બહુ આવો શોખ ને વાસના હોય ને એને મહારાજ એનાથી દૂર રાખતા, કેમ જે વધી જાય વાસના ઉલટાની. બોલો, જેને બિલકુલ આ ગમતું ન હોય, ધનમાં જેનું મન લલચાતું ન હોય, એવાને મહારાજ કહેતા તારે કોઠારી થવાનું. પણ મહારાજ મને એ બધું બહુ તક, એટલે જ તને કરવાનો, સમજાણું. તે પ્રસંગે આધારાનંદ સ્વામી શ્રીહરિના ગુણો વર્ણવે છે. મહારાજમાં કેવા ગુણ હતા, કેવી કળા હતી, મહારાજની કેવી રીત હતી. જેને ધનનો લોભ હોય છે તેવો તેને જેમ ધન નચાવે એમ નાચે છે. નાચે કે ન નાચે? ધનનો લોભ હોય એ તો જેમ ધન નચાવે એમ નાચે નાચે નાચે.
કોઈનો રોક્યો રોકાય નહીં, ધનને ભાળ્યું નથી, મન લલચાણું નથી. પરંતુ ભગવાન સ્વામિનારાયણ જેવા સ્વામિનારાયણ તો એ એક જ હતા. એટલે લખ્યું કે એક ભગવાન જ એવા છે કે જે ધનના લોભરૂપી પૂરમાં કરોડો વાતે પણ ક્યારેય ખેંચાતા નથી, ક્યારેય નહીં. તેથી તો તે ભગવાન કહેવાય છે. માઇક પંચવીસીમાં પણ તે ભગવાન ક્યારેય મોહ પામતા નથી, નહીં ધનમાં નહીં વિષયમાં. જે સંતો ભક્તો જ્યાં સુધી ભગવાનથી અધિક બીજું કાંઈ પણ જાણતા હોય ત્યાં સુધી એનામાં હજી પૂરું ભગતપણું આવ્યું નથી. એ નિર્બંધ નથી, એ મુક્ત નથી થયા જ્યાં સુધી ભગવાન સિવાય બીજે ક્યાંક લોભાય છે, લલચાય છે. એને જ કહેવાય કે એણે ભગવાન કરતાં એ પદાર્થને અધિક માન્યો છે. આ સાગર ગ્રંથમાં એક વાર નહીં હજાર વાર એવી વાત આવી છે કે ભગવાનથી અધિક કશું જ છે નહીં, ભગવાનથી અધિક ક્યારેય કોઈ કાંઈ માને નહીં, માનવું ના જોઈએ. આ વાત માત્ર વ્યક્તિ પૂરતી નથી કે ભગવાનથી અધિક કોઈ વ્યક્તિને ન માનવી, ભગવાનથી અધિક કોઈને નહીં માનવાના. વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, વિષય, પોતાનું શરીર, કોઈ દેવ, દેવી, એ ટુ ઝેડ ગમે તે લઈ લો, બધું જ લઈ લેવાનું છે. અને એક વાત યાદ રાખજો, ભગવાનની સ્મૃતિ આપણી જે અખંડ ભગવાનમાં રહેતી હોય એને જે તોડી નાખે તેને આપણે ભગવાનથી અધિક માન્યું છે. આ વ્યાખ્યા લખી રાખજો, કાયમ યાદ રાખજો. પછી વ્યવહાર હોય કે તહેવાર હોય કે જમણવાર હોય, સત્સંગી જીવનમાં જમણવારને વ્યવહારે માં ભક્તિને ઘડીક ભગવાન ભૂલાડ્યા હતા એવી નોંધ લેવાની. બોલો, જે આપણને ભગવાન ભૂલાડે તેને આપણે ભગવાનથી વધારે મહત્વ આપી દીધું છે, એને ભગવાનથી અધિક આપણે ભલે ન માનતા હોઈએ પણ માની લીધું છે, હકીકત છે. નહીતર ભલા કોની તાકાત છે દેહની, ઇન્દ્રિયોની, અંતકરણની, ત્રણ શરીરની, ત્રણ ગુણની, ત્રણ અવસ્થાની, જગતની કોઈ સંપત્તિ, મોટાઈ, પદવી, સ્ત્રી, વિષય, છોકરા, વ્યવહાર, હગા, વાલા, નાતીલા, મોટઈ કોની તાકાત છે કે આપણને એક ક્ષણ વારે પણ ભગવાનની વિસ્મૃતિ કરાવે, ભગવાન ભૂલાડે? ભગવાન ભૂલી જાય છે એનો અર્થ એ છે કે હજી ભગવાનથી વધારે કાંઈક આપણે મહત્વનું અધિક માન્યું છે, માન્યું છે, માન્યું છે. બધું જ ભગવાનથી બિલકુલ ગૌણ માન્યું હોય, હાવ તુચ્છ માન્યું હોય, અને ભગવાનને જ આપણે સર્વે સર્વા મહાસુખદાતા, સર્વથી અધિક, સર્વોપરી, અલૌકિક, દિવ્ય, પ્રેરક વગેરે વગેરે શબ્દથી બહુ જ મહિમાવાન બનીને મહિમા બહુ માન્યો હોય ભગવાનનો, તો ભગવાન ભૂલાય જ નહીં, ક્યારેય ન ભૂલાય ભાઈ, ઊંઘમાંય ન ભૂલાય. જે સંતો ભક્તો જ્યાં સુધી ભગવાનથી અધિક બીજું કાંઈ જ જાણતા નથી ત્યાં સુધી ભગવાન પોતે નિર્બંધ હોવા છતાં પણ સંતો ભક્તોમાં બંધાઈ જાય છે. જેને ભગવાનથી અધિક કાંઈ નથી એવા ભક્તને ભગવાન વશ વર્તે. ભગવાન પોતે સ્વતંત્રપણે રહીને તેવા ભક્તની પ્રીતિ સિવાય બીજા કોઈ પ્રેમમાં ક્યારેય બંધાતા નથી. માત્ર આવા જે ભક્ત હોય એની પ્રીતિમાં જ પ્રભુ બંધાય છે, અને એ પણ સ્વતંત્રપણે રહીને બંધાય છે, લટ્ટુપટ્ટો નહીં ભાઈ. હો, શ્રી હરિએ માંગરોળથી બધું મંગાવ્યું છે, અને એ મંગાવેલો રંગોત્સવનો સામાન તથા તિલકની ખડી માટી અને ચંદન વગેરે આવ્યા ભાઈ ગાડા. ત્યારે શ્રી હરિએ સંતોને મંડળ દીઠ ચંદન અને ખડી માટી આપ્યા. ત્યારે એક ચૈતન્યાનંદ સ્વામી નામના સંત તે ખડી માટીને પ્રસાદી જાણીને ખાઈ ગયા. આ વાત સાંભળી બીજા દિવસે શ્રી હરિ સભામાં પધાર્યા અને સૌને હસાવવા માટે બોલ્યા કે અમારા સંતો જો કેવા વિદેહી છે, અમે એમને જે ખડી માટી આપી હતી તે તો પ્રસાદી જાણીને ખાઈ ગયા, અમે તેને શું આપ્યું છે એની એને ગતા ગમ જ નથી. પછી શ્રી હરે સભામાં કહ્યું, જે નિપુણ સંત હોય તે ઊભા થાવ, અમને કેસર ચંદનથી તિલક કરો, આવો અમારા કપાળે તિલક કરો. ત્યારે બે ત્રણ સંત ઊભા થયા, તેઓ પોતાને ચતુર માનતા. અહીંયા જ વાંધો છે. તેથી શ્રી હરિએ તેમની પાસે તિલક ન કરાવ્યું,
મહારાજ કે બે જાઓ.
આવું છે. આ પોતામાં શ્રેષ્ઠતા જે માનાય છે ને એ ભગવાનથી બહુ દૂર કરી નાખે છે.
પોતાને ચતુર માનતા હતા એટલે મહારાજને તિલક કરવા ન મળ્યો. બે જાઓ.
એને તિલક કરતા નહોતું આવડતું એવું નહીં, એને સારામાં સારું તિલક કરતા આવડતું હતું. અને એટલે જ એ ગુણની સાથોસાથ એ ગુણનું માન એ સંતમાં ઘૂસી ગયેલું હતું. મહારાજને એને તિલક કરતા આવડતું હતું એ ગુણ તો ગમતો હતો, પણ સાથોસાથ એ ગુણનું જે માન હતું એ નહોતું ગમતું. અને એટલે ભગવાને પોતાના કપાળે તિલક કરવાની સેવા એને ન આપી, એને બેહાડી દીધા.
આપણો વિચાર કરજો, આ નાની એવી પંચાળાની લીલા છે, જિંદગીમાં આપણે કાયમ યાદ રાખવા જેવી છે કે આપણામાં ભલે ખરેખર હકીકત સાચા ને શ્રેષ્ઠ સારા ગુણો હશે, પણ સાચો સાથ એ ગુણનું રજ જેટલું જો અભિમાન હશે, માન હશે, આપણે એનાથી આપણને શ્રેષ્ઠ માનતા હશું તો ભગવાન એની સેવા નહીં આપે. આ કઠણાઈ થઈ. જો આ સંતોને તિલક કરવા ન મળ્યું, પછી શ્રી હરિએ સુતારી કળામાં નિપુણ દેવરામભાઈ સુતારને બોલાવ્યા છે મહારાજ કે તમે બધાને માટે તિલક ચાંદલા બનાવો. પહેલા સંતોને કીધું તમે બેસ જાઓ, તમારી પાસે મારે તિલક કરાવવું નથી. પછી વિચારવા માંડ્યા આપણને હારામારું આવડે છે ને આપણને ના પાડે છે તો કોની પાસે મહારાજને કરાવવું છે. મહારાજે કહ્યું આધારાન સ્વામી, હા મહારાજ તમે આવો. બોલાવ્યા આધારાન સ્વામીને. સારામાં સારું તિલક કરતા આવડતું, પરંતુ એના મનમાં એને કારણે કોઈ પોતાને આનંદ કે કેપ કે શ્રેષ્ઠતા નહોતી. આ તો ભગવાનનો ગુણ છે, ભગવાને મને આ કળા આપી છે તો મને આવડે છે, મારામાં શું હોય, આ તો ભગવાનનું છે બધું. મારામાં બુદ્ધિ છે એ ભગવાનની છે, મારામાં કળા છે એ ભગવાનની છે, મારામાં આવડત છે એ ભગવાનની છે, મારામાં શક્તિ છે એ ભગવાનની છે, મને યાદ રહે છે પણ ભગવાનની કૃપાથી યાદ રહે, મારામાં કાંઈ નથી, હું ખાલી ખોખું. આવું માનતા હતા એ, એટલે મહારાજે એને બોલાવ્યા આવો. અને આધારાનંદ સ્વામી પાસે મહારાજે પોતાના કપાળે તિલક ચાંદલો કરાવ્યો. મસ્ત. સ્વામી આધારાનંદ આ ગ્રંથના લેખક પોતે લખે છે કે મારે હાથે મહારાજને કપાળે ચાંદલો કરવાનું મને મળ્યું, હું આનંદિત થઈ ગયો. અને સ્વામીની તે કળાથી શ્રીહરી એમના ઉપર રાજી થયા. મારા ભાઈ કળાથી રાજી થયા એવું લખાય, બાકી રાજી તો એના હૃદયની ભાવના અને નિર્માનીપણું જે હતું એની સાથેની જે કળા હતી એને લઈ છે, એને લઈ છે. એકલી કળા ને આવડત કે શક્તિ હોશિયારી ભગવાનને રાજી કર્યામાં કારણ બની શકે નહીં, સાથો સાથ ભારો ભાર દાસત્વ અને નિર્માનીપણું જોઈએ જોઈએ જોઈએ. જો એમાં જરાય શ્રેષ્ઠત્વની બદબુ આવી તો લાખ હારી કળા ને ગુણ ને આપણી ખૂબ સેવા ને મહેનત હોય બધું પાણી ગયું નાઈ નાખ્યા. આધારણ સ્વામી રાજીપો લઈ ગયા, ભાઈ મેદાન મારી ગયા. પછી શ્રીહરિએ કહ્યું દેવરામભાઈ કે જી તમે સુતારી કામમાં ભારે નિપુણ છો, હા તમારા ભાઈ પણ બહુ ડાયા છે, બીજા બે છે, હા અમે તમને આજ્ઞા કરીએ છીએ કે સંતોને માટે તમે કાષ્ટાના તિલકના બીબા બનાવો, બધા સંતોને એક એક આપજો. એટલે આમ ચોપડી આમ બ્લોક મારે એટલે તિલક થઈ જાય. અમારા તિલક ક્યાં લાકડાના, તમારે પેલા હરિયાના. અદ્ભુત વાત છે. જેમ જેમ તેઓ પછી બનાવતા ગયા તેમ તેમ શ્રીહરિને લાકડાના તિલક ક્યાં આપતા ગયા અને ભગવાન સંતોને દેતા ગયા. બીજો દિવસ થયો ત્યારે મુનિ બાવાએ શ્રીહરિને કહ્યું કે મહારાજ હરિયાનંદ સ્વામી અને વિશ્વાસ ચૈતન્યાનંદ સ્વામી આ બંને સદગુરુ હરિભક્તો પાસે આપને માટે આર્થિક વસ્ત્ર ઘરેણા વગેરેની સેવા કરાવડાવે છે, પ્રેરણા કરી કે જેની તમે ના પાડી છે, તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે આ બે સંતો. કારણ કે હું મુનિ બાવા સુરતમાં રહેનારો, સુરતમાં મારા ઓળખીતા મારા આશ્રિતો ભક્તો બધા છે, મને બધા વાવડ મળે કે આ બે સંતોએ સુરતમાં આવું કરેલું. સુરતમાં બહુ પ્રેમી ભક્તો તેદી હતા આજે હતા, જેને ભગવાનને માટે પૈસા વાપરવાનો ઉમળકો બહુ, પૈસાય ઘણા અને ભાવય ઘણો. અને આવો ભાવ સુરતવાળાને બહુ જ, કેમ જે મહારાજ વખતથી સુરતવાળા મહારાજ માટે પોશાક ને મુંગટ ને આ તે, એ ભૂમિનો ગુણ છે. એટલે સુરતમાં જે રહેતા હોય એને એવું થયા કરે, મારે ભગવાનને વાઘા કરાવવા છે, મારે આમ ને તેમ ને ફલાણું ઢીકડું. એમાંય જો કોઈક સાધુ એને ફૂંક મારે તો એ ભડકો થઈ જાય, એની શ્રદ્ધાને હવા મળી જાય તો શ્રદ્ધા બહુ મોટી થઈ જાય. અને મહારાજે ના પાડેલી કે મહેરબાની કરજો, અમારે માટે તમે કોઈ સાધુ ક્યારે કોઈ હરિભગતને પ્રેરશો નહીં કે મહારાજને માટે હાર કરાવો, મહારાજને માટે પાક કરાવો, મહારાજને વાઘા કરાવો, સુરવાળ કરો, મહારાજને માટે ચાદર ગોદડું ઢોલીઓ ખેસલાઓ તકિયો. મહેરબાની કરજો, હા હરિભગતને પોતાને ઈચ્છા થાય અને એની મેળે જો અમારે માટે કોઈ સુરવાળ કરાવે, પાક કરાવે, કંઠો કરાવે, કંદોરો કરાવે, હાર કરાવે, જે કરાવે હરિભગત કરાવે, તમારે ભલા થાય એની પ્રેરણા કરવી નહીં. કારણ એનું એવું છે કે સાધુ જો આવું કરાવડાવવા માંડે તો હાંજે મારાને બે ચાર ટ્રેક્ટર પાઘો ભેગી થાય, કેવડો મોટો સત્સંગ, કેટલા વાઘાન કેટલા ઘરાણા આવે. આવું કરાય, આનો કોઈ અર્થ છે, આમ કરવાથી શું વિશેષતા છે? હા મહારાજને કપડાં પહેરવા જોઈએ, મહારાજ વિવિધ કપડાં પહેરે તો વિવિધ કપડાંના દર્શન થાય, એનું ધ્યાન કરાય, બધી વાત સાચી, એની ના નથી, પણ દરેક વાતનું કાંઈક માપ જોઈ. અમારા હરિકૃષ્ણ મહારાજની સેવા કરવા માટેની બહુ લોકોને ઈચ્છા થતી હોય છે, અમને બહુ વારે વારે કે અમારે વાઘા કરાવે છે, આ કરાવવા છે, તે કરાવવા છે. હું કાયમ એ બાબતમાં અરુચિ બતાવું કે ભાઈ બહુ વાઘા છે, બહુ બધું છે, તમે રવા દો ને બાપા. તો કે અમારે બહુ ભાવના છે, પછી બહુ કહેતો કે સારું કરો. પણ હવે હું ઊભો થઈને કે આ સાધુ ઊભા થઈને રોજ તમને એવી વાતો કરે કે ગુરુજીના પૂજાના હરિકૃષ્ણ મહારાજને માટે વાઘા કરાવો, કાંઈક ઘરાણું લાવો, કાંઈક મુગટ કરાવો, કાંઈક સિંહાસન કરાવો, કાંઈક આ કરાવો તે કરાવો, અને તમારે કેટલાય રૂપિયા રળ્યા હોય ને એમાંથી કેટલાય વાપરવાના હોય જ, અને તમને એમ થાય આપણા છોકરા માટે ને આપણા ઘર માટે આપણે સારું ફર્નિચર ને આમ રૂપિયા વાપરીએ છીએ તેમ કરીએ છીએ, તો કેમ સંતો માટે નહીં, ભગવાન માટે નહીં? અને તમે લાખો રૂપિયા માત્ર મારા હરિકૃષ્ણ મહારાજ માટે વાપરવા માંડો અને અહીં બધા પદાર્થ અને વસ્તુના ઢગલા કરો તો દશા શું થાય? આ કોઈ રીત કહેવાય? આ કાંઈ સારું છે? આવી પ્રથા હંકાય ખરી? હા કે ના? ન હંકાય. તારે શું ભગવાનને વાઘા કરાવાય જ નહીં, એમનામ રખાય, એને સિંહાસન ન જોઈ, પાઘ ન જોઈ, જોઈને એ જોઈ તો શું કરાય? સહેજે કોકના દિલમાં મહારાજ સંકલ્પ કરે એમ સહજ જે વાઘા બીજું ત્રીજું ચાલતું હોય એમ ચાલે, એમાં જ સુખ છે. અમે ક્યારેય કોઈને કીધું નથી કે અમારા હરિકૃષ્ણ મહારાજ માટે તમે કંદોરો લાવો કે હોનાનો દોરો લાવો, કોઈ દી નહીં, કોઈને અમે નહીં કીધું, આ કરાય નહીં. સંતો તમે કોઈ દી કહેતા નથી. અને મહારાજે પોતાના મનુષ્ય અવતાર દરમિયાન સંતોને સાફ ના પાડેલી, તમે ભલા છે ને હરિભગતને આ રીતે નો પ્રેરશો કે મહારાજ માટે આ કરો ને તે કરો, કંઈ જરૂર નથી. સહજ સ્વાભાવિક હરિભગતના હૃદયમાં ભાવના થાય છે ને એ લાવે છે. એટલા કપડાં તો બહુ થઈ ગયા, ઈણપ ઈણપ ઈણપ. પછી તો આખો સત્સંગ રોજ ઉઠીને વાઘાને કપડાં લાવી લાવી કરે તો મહારાજને દિવસમાં 10 વાર તો લુગડા બદલવા પડે. લાવ્યા હોય એને એકવાર તો પહેરવા, તે મહારાજ તો આખો દી કપડાં બદલવામાં જ રહે, તો સભામાં ક્યારે બેહે, સંતોન પીરસવા ક્યારે આવે? આ તે કોઈ ધંધો છે એટલે આ કરવાનું? બધું આખું મૂર્ખ ટોળું તે હળુરું ઉપડ્યું. ખબરદાર, જો અમારે માટે કોઈએ કાંઈ પ્રેરણા કરી છે તો કોઈ નહીં આવી ચોખ્ખી ના. તારે હવે હું તમને પૂછું એક પ્રશ્ન, તમારો ને મારો ખાનગી છે. મહારાજે જે જે મંદિરો કર્યા એમાં જે જે મૂર્તિઓ પધરાવી, દેવો પધરાવ્યા, શ્રીજી મહારાજે ક્યાંય એવું લખ્યું છે કે સંતો એ દેવો માટે તમે હરિભગતને પ્રેરણા કર્યા કરજો, હાર બનાવો ને હોનાનો મુગટ બનાવો ને કળા બનાવો ને સંતોના આજ્ઞા કોઈ જગ્યાએ છે શિક્ષાપત્રીમાં ધર્મામૃતમાં કે આ દેવો પધરાવ્યા એની પ્રેરણા કરજો તમે બધાને? નહીં. વાત આમ છે, નથી સંતો એ આજ્ઞા નથી. હા, દેવનો મહિમા કહેવાય, સમયનો ઉત્સવનો બધું વાતો કરાય, પણ તું આ સેવા કર, એ ખોનાની પાટલી બનાવી, ખોનાની થાળીમાં લોટામાં પાણી પીવું છે, આવો લાભ તને મળે નહીં, તું લઈ લે, બે ખોનાની ચમચી કરાય અને પાછો લખાવજે ફલાણા સ્વામીના ઉપદેશથી આ લોટો થાળી આપ્યું. મૂળવાસી વાત આ હોય, તળીએ એ લખાવવાનું હોય પાછું, અને એ સોનાની થાળી લોટો ને બધું લઈને જાઓ, ભગવાન જમે એમાં ના નહીં, પણ એ વસ્તુ બહુ ગંભીર અને હાચવવા જેવી હોવાથી બચારા બ્રહ્મચારીઓ પૂજારીઓ સાચવી શકે નહીં, માટે એને લોકરમાં કોઠારીએ ઊંડી મૂકીને બે ચાર તાળા મારવા પડે, વર્ષે એકાદ વાર કઢાય કઢાય, પછી એમને પડ્યું જ રહે, પછી બહુ જાજુ ભેગું થાય ત્યારે કોઠારી પછી એનો સદુપયોગ કરી નાખે. આને કહેવાય તમારી થાળીમાં ભગવાન જમ્યા. હું જમ્યા હોય ન જમ્યા હોય ને હું કાંઈ સેવાનું ખંડન નહીં કરતો, હું બિનજરૂરી અવ્યવસ્થાઓ ઊભી થઈ જાય આપણી આવડત નહીં હોવાને કારણે એનું ખંડન કરું છું. ભગવાનની સેવાનું ભલા કોણ ખંડન કરે, એનાથી તો જીવનું કલ્યાણ થાય. શ્રીજી મહારાજને માટે સંતો કદાચ કોઈ હરિભગતને કહે તું સારું કાપડ મળે છે લઈ આવીને પાક કરીને વાઘો કર, તો ભલા શું હરિભગતનું અકલ્યાણ થાય? ભગવાનની સેવા શું ન કરાવાય? ભગવાનના સંતો એવી હરિભગતને શું હુજના ન આપે, પ્રેરણા ન આપે, એમાં શું કોઈ મોટું પાપ થઈ ગયું? પણ મહારાજ ના પાડે છે, અજ્ઞાય કરવાનું. એ મહેરબાની કરો, હરિભગતને ધ્યાન ધરવાની પ્રેરણા આપો, ધર્મ પાળવાની પ્રેરણા આપો, વૈરાગ શીખવાડો, બીજા નિયમ હાથ ધોતા શીખવાડો, અમારા માટે વાઘાન ઘરાણા કરવાનું ન શીખવાડી શકે, ખબરદાર શીખવાડ્યું છે કોઈ નહીં. આવી વાત છે. એ હરિભગત મને કહેતા, હું મંદિરે ગયો ને પદિષણામ ચડ્યો ત્યાં ઓલા પૂજારી આવ્યા પડખે, કે એક સરસ સેવા તમારી સારું રાખીશ, કે ભગવાનને માટે આપણે હોનાની પાટલી કરવી છે ને એ સેવા કોઈને મેં નથી આપ્યો, એ હોનાની પાટલી તમારે કરાવવાની છે, મેં ખાસ તમને યાદ રાખીને આ ભગવાનની દિવ્ય સેવાનો લાભ માત્ર તમને આપવા વિચાર્યું છે. બોલો હરિભગત કે સ્વામી હવે મારે બહુ સગવડતા છે નહીં, અરે આ સેવા મળે નહીં, બાકી આમ જો કરનારા ગણાય છે, તો તમને મેં હંભારીને આ સેવા આપવા, મારો પ્રેમ જો તમારે હારું આ પાટલી રાખીશ મેં. પહેલાં હરિભક્તે કીધું સ્વામી બહુ કરવાવાળા હોય તો દઈ દો ને, એટલા બધા બિચારા સેવાના ઉત્સુક હોય ને તમારી પાસે સેવા માગતા હોય ને, હું તો કાંઈ માગતો નથી, માગતા હોય એને લાભ આપન સ્વામી, તો કે તો પછી એને દઈ દેવું, આ તો મેં કીધું હવે તમને લાભ આપી, પણ હવે તો કાંઈ નહીં, તો ઓલો ભગત કે કાંઈ નહીં, પ્રદક્ષિણા ફરવા દે, માળા ફરવા દે, ફરો ફેરો જશો. પછી મને કહેતા, હું માન છૂટ્યો, મને કે પાંચ પ્રદક્ષિણા મારી હારે ફેર્યા, માન છૂટ્યો, કે વાત આમ છે. પણ એ તો હરિભગત પાકા બહુ તે છૂટ્યા, બીજા તો બિચારા આવી જાય ને, એને મનમાં એમ જ થાય ને, હા 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 હા, મારા માથે રાજી પડજો, ખાસ મારા હારું પાટલી રાખી, બોલો વાહ, મને ક્યાંથી મળે સોનાની પાટલી, અને ભગવાને ખૂબ દીધું છે તો વાપરવું તો પડે, નહીતર પાછું નડે. શ્રીજી મહારાજ કે અમે તમને કોઈ સાધુને આવી કોઈને પ્રેરણા કરવાનું કીધું નથી, એ વાત આવી. મુનિ બાબાએ કીધું આ બે જણા પ્રેરણા કર્યા કરે છે, હરિભગત પાસે તમારા માટે પૈસા વપરાવે છે, ઘરાણા કરાવડાવે, વાઘા કરાવડાવે. ત્યારે મહારાજે કહ્યું એ બે સાધુને બોલાવો, પછી બોલાવ્યા. હરિયાનંદ સ્વામીને બોલાવ્યા અને વિશ્વાસ ચૈતન્યાનંદ સ્વામીને બોલાવ્યા, બે આવ્યા. ત્યારે મહારાજે કહ્યું અમારે માટે સેવા કરવા હરિભક્તોને કહેવાનું અમે તમને ક્યારેય કહ્યું છે કે હરિભગતને અમારી સેવાની પ્રેરણા કરજો, વાત કરજો, અમારી સેવા કરવાનું એને તમે કાંઈક શીખવાડજો, કહ્યું છે? તો નહીં કહ્યું. અમે ક્યારેય કહ્યું નથી તમને. તમે નથી કહ્યું એ શું કામ કરો છો? કહ્યું એ કરો ને. અમારી સેવા માટે બધા ગમે તેમ કહેતા રહે તે ત્યાગીને માટે યોગ્ય નથી, અર્ગી જ યોગ્ય નથી. તેથી અમે સેવા કરાવવાનું કોઈને કહ્યું નથી. અમારા કયા વિના જે એવી સેવા કરે તેમાં અમે મોટાઈ માનતા નથી. મોટાની આજ્ઞા કરીને જેટલું કાર્ય કરવામાં આવે છે તે જ નિર્બાધ ગણાય છે, એટલું જ નિર્બાધ ગણાય છે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું, મુક્તાનંદ સ્વામી પણ બોલ્યા, મહારાજ તે ભગવાનનું ઘરેણું તો તે ભગવાન પોતે જ છે, એમ બુદ્ધિમાન મોટા પુરુષો જાણે છે. માટે ભગવાને કહેલા વચન જ સર્વોપરી છે. આ મુક્તાનંદ સ્વામી બોલ્યા કે ભગવાનનું ઘરેણું તો ભગવાન પોતે જ છે, એને આપણા ઘરાણાની જરૂર નહીં. બોલો, આપણે માટે તો ભગવાનના વચન જ સર્વોપરી ઘરેણું છે. આજ્ઞા પાળો, બસ. ન કીધું હોય કરો, માં કીધું હોય એટલું કરો. વળી ભગવાનના વચનોમાં જ નક્કી મોક્ષ રહ્યો છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઓલા બે સાધુ કહેલા, મહારાજ પોતે જ ઘરેણું છે, એને શી ઘરેણાની જરૂર છે? એકલા કોપીન ભર 7 વર્ષ વનમાં ફેર્યા તો એ ભગવાન જ હતા, ભગવાન મટી ગયા હતા. આપણે હોનાનો હાર પહેરાવી તાર ભગવાન થાય છે? ભગવાનના વચનોમાં જ નક્કી મોક્ષ રહ્યો છે. જે મનમુખી વર્તે છે તેને તો દુઃખ માત્ર આવે છે. આવું મુક્તાનંદ સ્વામી બોલી ગયા. વળી મુક્તાનંદ સ્વામીએ મનમુખી વિશે કહ્યું કે જ્યાં સુધી પોતામાં ગુણ માને ત્યાં સુધી તે વિમુખ રહે છે, જ્યાં સુધી પોતામાં દોષ જાણે ત્યાં સુધી તે સત્સંગમાં ચોક્કસ નભે છે, પરંતુ જ્યારે પોતામાં ગુણ માને છે ત્યારે તે સત્સંગમાં નભતા નથી. કેમ? જે પોતાના માનેલા ગુણ જ તેને વિમુખ કરી દે છે અને વાંક પાછો કોકણા કાઢે છે. ગજબ કી વાત. આપ મેં ગુણ માનત વિમુખ રહત યહ તાહી લગ. આપ મેં ગુણ માનત વિમુખ રહત યહ તાહી લગ. અને જ્યાં સુધી પોતાનું ગુણ માનશે ત્યાં સુધી વિમુખ જ રહેશે. દોષ જબ નિજ જાનત, જ્યારે પોતાનો વાંક કાઢશે પોતાનો જ દોષ લેશે. સત્સંગ મેં ત્યાં લગહી નિભત રહે નિર્ધાર, નક્કી નભશે. ગુણ માનત નિજ મે જબહી, ગુણ માનત નિજ મે જબહી નિભત હિ ન તેહી વાર, ત્યારે એ નહીં નભે. આપકે ગુણ વિમુખ કરત, જે પોતામાં ગુણ માને છે એ ગુણ પોતાને જ વિમુખ કરી દે છે. મોટા જેમ વાળે તેમ જે વળતા રહે ત્યાં સુધી તે અમૂલ્ય રહે છે, પણ વાળતા વાળતા જ્યારે પોતે અટકી જાય, માનતા બંધ થઈ જાય, થાકી જાય, ત્યારે તે કાંઈ ઉપયોગમાં આવતા નથી. આપણે ઘણો સમય સુધી નિર્માનીપણે સેવા કરતા રહ્યા, બધું માનતા રહ્યા, પછી આપણામાં પણ બધી આવડતને ઓળખાણ થઈ ગઈ, પછી હવે નિર્માનીપણે પહેલાં જેમ હાઈ હા કરતા ને એમ આંખ્યો મીચીને કરતા એમ કરવાની પછી તેવડ રહે નહીં. કેમ? જે 5 જણા આપણને માનતા થઈ ગયા, આપણું એક ટોળું થઈ ગયું, એ આપણને ઉશ્કેર્યા કરે. પણ આ વાત તો બરાબર નથી, તમે કાંઈ કીધું નહોતું, પછી આપણને એમ થાય પણ મને બધા કહે છે, પછી મારે તો કહેવું પડે ને, હું તો પછી કહું બધાએ મને કીધું. પછી આપણે નિર્માનીપણે રહેવાની વાત પૂરી થઈ જાય અને એમ કહે છે કે જ્યારે પોતે અટકી જાય ત્યારે તે કાંઈ ઉપયોગમાં આવતા નથી, પછી એનો ઉપયોગ પૂરો થઈ ગયો. જે નિર્જીવ થઈ જાય અર્થાત મોટાના મહિમા હે રહિત થઈ જાય, મનમુખી થઈ જાય, એને નિર્જીવ થઈ ગયો કહેવાય, તેનો સત્સંગમાં નિભાવ થવો કઠણ છે. આવા નિર્જીવનો સત્સંગમાં નિભાવ થવો કઠણ છે. 64 પદીમાં વાત આવે છે કે જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી એ સમુદ્રમાં રહે, જ્યારે જીવ નીકળી જાય ત્યારે એ શબને સમુદ્ર કાંઠે કાઢી નાખે. એમ જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી માણસ સત્સંગમાં રહે, મોટાનું માનવારૂપ જીવ, અને જ્યારે મોટાનું નહીં માનવારૂપ એ માણસ બની જાય, એનો જીવ નીકળી જાય, ત્યારે એ સત્સંગમાં રહેતો નથી, એનો સત્સંગમાં નિભાવ થવો કઠણ છે, એ બહાર નીકળી જાય છે. પછી તે કોઈની રૂચિમાં મળીને રહેતો નથી, પછી એ કોઈની રૂચિ મળી ન રહી શકે. બધાને પોતાની રૂચિમાં રાખવા ચાહે અને એ શક્ય ન હોય, અને એ કોઈની રૂચિ મળી શકે એમ ન હોય, એટલે પછી એનો નિભાવ સત્સંગમાં થતો નથી. અને બધાથી ઉથડક રહેતો દેખાય, પછી બધાથી ઉથડક રહે, આગો આગો રહે, એવાને ક્યારેય સત્સંગમાં સુખ આવતું નથી. સત્સંગ કે સુખ ત્યાં લગી, આમાં લખ્યું, વાલે જીમી વલત ત્યાં લગી, સત્સંગ કે સુખ ત્યાં લગી. વાળે એમ વળે ત્યાં સુધી સુખ આવે, પછી નો આવે. જ્યાં સુધી જેમ વાળે તેમ વળે ત્યાં સુધી તેને સત્સંગનું અપાર સુખ આવતું રહે છે, તેને કોઈ જાતનું લગાર પણ દુઃખ આવતું નથી નિર્માની માણસને. આવું બધું મુક્તાનંદ સ્વામીએ કહ્યું. ત્યારે શ્રીહરિએ ફરીને એ બંને સંતોને કહ્યું કે અમારો જેટલો રાજીપો છે તે અમારા વચન અનુસારે રહેવામાં રહ્યો છે, રહેવામાં, વચન પાળવામાં. આવો સંતો અને હરિભક્તોનો સિદ્ધાંત છે. અમારા વચનમાં જે સંતો હરિભક્તો જેટલી શંકા કરે છે તેટલી તેમાં માયા નિવાસ કરીને રહી છે તેમ જાણું. હવે મહારાજ છે જ ઊંચે અવાજે બોલ્યા કે અમારા વચનમાં જે સંતો હરિભક્તો કે આચાર્યો જેટલી શંકા કરે છે, અર્થાત તે નિયમો પાળતા નથી, મનમુખી વર્તે છે, તેટલી તેમાં માયા નિવાસ કરીને રહી છે એમ સમજો. બધા મોટાની આજ્ઞામાં જે જેટલા વર્તે તેટલી મોટાઈને પામે છે. જે જેટલા મોટા દેખાય છે તેમણે પ્રભુની તેવી આજ્ઞા પાળી હોય છે એટલે એ મોટા હોય છે. માટે અમે કહીએ છીએ એમ કરો પ્લીઝ. પછી શ્રીહરિએ સંતોને કહ્યું કે હવે તમારે આનું પ્રાયચિત કરવું પડશે. આવી બધી વાત થઈ તો એક વાત નિત્યાનંદ સ્વામીને પણ નીકળી કે નિત્યાનંદ સ્વામીએ પણ સુરતમાં એક પાક બનાવડાવી હતી મહારાજ માટે, હારી કાપડની. નિત્યાનંદ સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામીએ કહ્યું કે મને હરિભક્તોએ બહુ ભીહ મારી કે અમારે આવી પાક બનાવી છે, બનાવવી કે નહીં. પછી મેં કીધું બનાવવો, બાકી મેં ઊભું નહોતું કર્યું. હરિભક્તોએ મને બહુ પ્રેશર કર્યું હતું. આવી પણ વાત બની. ત્યારે મહારાજ કહે ભાઈ સાંભળો, હવે આવું જેણે કર્યું હોય એણે હરિભગતના પગરખાને માથે ઉપાડવા તો અપરાધમાંથી છૂટી થાય અને પ્રાયચિત થાય. હરિભગતના પગરખા માથે લેવા તો એને માફ, એનું પ્રાયચિત. પછી નિત્યાનંદ સ્વામીએ મહારાજની ચાખડી માથે ઉપાડી અને માફી માગી. નિત્યાનંદ સ્વામીનો એવો વાંકતો નહોતો, એમને તો હરિભક્તે ભૂલા પાડ્યા હતા ભીહ મારીને. હરિભગતની મોહબત બહુ નહીં હારી, એ આપણને ક્યારેક અંટવાડી દે. હો સંતો, સાવધાન રહેવું, ભોળા ન રહેવું, ભગવાનના વાંકમાં આપણને લાવે. પછી હરિયાનંદ સ્વામી અને વિશ્વાસ ચૈતન્યાનંદ સ્વામીએ હરિભગતના પગરખા પોતાના મસ્તક ઉપર લીધા. ત્યારે શ્રીહરિએ તેને કહ્યું કે હવે અમે તમારો દોષ માફ કરીએ છીએ. આવું આમાં લખ્યું છે. વાલા ભક્તો, અમને આવી આજ્ઞા નથી, છતાં અમે આજ્ઞાઓ અને પ્રેરણાઓ તમને એટલા માટે કરતા હોઈએ છીએ. આ હાવ ખુલ્લી વાત કહું, અમે અમારા ઉપદેશથી આ સેવા કરાવી છે એવું અમારું નામ આવે એટલા માટે. ખુલ્લી વાત, અમારા ઉપદેશથી આટલી સેવા હરિભક્તે કરી છે. તકતીમ પાછું મોટા અક્ષરે નામ અમારું હોય અને નાના નાના અક્ષરે તમારું હોય. આ માયા અમારામાંય છે, કીર્તિની, નામનાની, અને એ મોહને લઈને અમે તમારું કલ્યાણ થશે એમ તમને લોભ બતાવીને આવી બધી ભગવાનને ન ગમે એવી બધી પ્રેરણાઓ કરતા હોઈએ છીએ, અને પછી ખૂબ ઉલ્લી ઉલ્લીને તમારા વખાણ કરી અને વાહે અમારા વખાણ થાય કે આટલા કરોડની સેવા આ સ્વામીએ ભગવાનની કરાવી છે એમ. એટલે અમારી ખીચડી પાકી, તમારી એ પાકી.
તમે કર્યું ને અમે કરાવ્યું એટલે તમારા ને અમારા ગુણ હે ચારે કરે સત્સંગમાં ગવાય, સન્માન થાય, હાર પહેરાવાય, સાપા બંધાવાય, ફોટા પડાવાય, આશીર્વાદ અપાવડાવાય, મોટા પાયે આવો હવે તમને આશીર્વાદ આપશે એમ કરીને પાછળ ન્યા જઈને પગે લગાડીને તમારો વાંહો તબડાવી દે. એટલે તમે ને અમે બે જાણે આ લોકોમાં ખૂબ ઉપશ્યા અને ખૂબ આપણી નામના થઈને મોટી સેવાના કરનારા કહેવડાવનારા અને દાતા કહેવડાવનારા, તમે દાતા ને અમે દાતાના ગુરુ હો, બસ લ્યો થઈ ગયું અમારું તમારું કલ્યાણ. અજ્ઞાન, અજ્ઞાન આને શું કહેવાય? અજ્ઞાન. આવું ઝીણું અજ્ઞાન ઓળખે એવા બહુ ઓછા, સાધુ સંતોમાં બહુ ઓછા, તો હરિભગતમાં તો કેટલાક હોય મને કહો જોઈ. આ સાગરની જે કથા છે, આ બે સાધુને હરિભગતના ખાહડા માથે લેવડાવ્યા મહારાજે. એટલે આ બે સાધુએ એવો શું ગુનો કર્યો હતો? શું એણે પાપ કર્યું હતું? હરિભગતની પાસે ભગવાનની એણે સેવા કરાવી, બીજું કંઈ કરાવ્યું? ભગવાનના કપડાં કે કાંઈ ઘરાણું કરાવડાવ્યું હતું, તો એને હરિભગતના ખાહડા માથે લેવડાવ્યા. બોલો, આ સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપ મોરાર. આ જ સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે આ સંપ્રદાયમાં હોય તો કેટલાકને ખાહડા માથે લેવા પડે? બોલો, જય દશા હું થાય, બહુ મોટી માથાકૂટ થઈ પડે. કા તમે વિચારે ચડી ગયા, ઊંડા ઉતરી ગયા ને? વાત જ ઊંડા ઉતારી દે એવી છે, એટલે કહું હું અમારા ભાઈ બીજની કથા ભારે પડે એવી છે, સમજાણું? ભાઈ બીજની કથા ભારે પડે એવી છે. આમાં તમારો કઈ ગુનો છે નહીં, વાંક અમારો સાધુનો છે. અમને સાધુને ક્યારેક હક નથી હોતું ને, એનું આ દખ હોય છે. વાલા સંતો, આવી પ્રેરણાઓ ક્યારેય કરશો નહીં હો, મહારાજની નાશ. ભગવાનને આમ જોઈને, ભગવાનને તેમ જોઈને, ભગવાનને આ કરાવો ને ભગવાનને તે, ભગવાનને એક છત્તર કરાવો ને ભગવાનને એક ઝુમર કરાવો, ભગવાનને બધું છે, બધું સારું જ છે. પછી આપણે મંદિરમાં આવી બધા ઘરાણા ને હોનાના ઢગલા થાય, પછી લોકરો રાખવા પડે ને ઉપાધિ રાખવી પડે ને સિક્યુરિટી રાખવી પડે ને ચોરીનો ભય ગરી જાય ને પછી વળી પાછા ટેક્સના બધા પ્રોબ્લેમો આવે ને કેટલી રામાયણ વધી જાય. અને ભગવાન તો ખબર નહીં કોનું કેદી ઘરાણું પહેરતા હોય. એવું છે, માટે ઝાડેવા જવું. સુખ શાંતિ શેમાં છે અને ગોતો, કઈ વાત ઉપર વજન દેવાય, શું કરાય અને શું કરાવાય, આને વિવેક બુદ્ધિથી સમજો. વિવેક બુદ્ધિથી સમજો. ભગવાને કાંઈ એવું કીધું નહીં બધા સંતો આ ધંધો કરજો અને બધે આવું કઈ કહીને ખૂબ ઘરાણું રૂપિયા ઉઘરાવીને મંદિર ભરજો, એવું શ્રીજી મહારાજ કાંઈ કહી ગયા નથી. શ્રીજી મહારાજને ધનમાં ને હોનામાં જરાય રૂચિ નહોતી, એ તો હોનામાં કળિયુગ રહે છે એવું કહેતા. પણ મને ને તમને હોનું બહુ વાલું ને સંતો, એટલે હોનું હોનું કરીએ ને, હરિભગતને એનો જાપ કરાવીએ ને, એની પાસે હોનું ખેરવીએ ને, કાંઈનું કાંઈ હોનાનું કર્યા વગર રહે નહીં. આ મોહ છે આપણો. એ તો કહેતા હતા કે સુવર્ણ અમને દીઠું ગમતું નથી, વચનાવૃત મધ્યનું 30મું, કે સુવર્ણમાં કળીનો નિવાસ છે માટે સુવર્ણ અમને દીઠોય ગમતું નથી, એવું બોલતા હતા. વાત આમ છે, કાયમ કહેતા ધન ઉપર સુવર્ણ ઉપર મહારાજને જરાય રૂચિ નહીં, અને પોતાના સંબંધીમાં મહારાજને એક ટકોય પ્રીતિ નહીં. મહારાજ કહેતા અમને અમારા સંબંધીઓમાં ક્યાંય પ્રીતિ નથી, કોઈમાં નહીં. પણ આ બધી વાતો આપણે સમજતા નથી ને એટલું બધું બગાડીએ છીએ, એટલું બધું બગાડીએ છીએ આપણા મોહ વશાત, અજ્ઞાન વશાત. કેટલાક ખોટા મહિમાઓ, કેટલાક ખોટા રિવાજો, કેટલાક ખોટા ડેંડાટો આપણે ઊભા કરીએ છીએ, આપણું બગાડીએ છીએ, બીજાનું બગાડીએ છીએ, ને આખેર આખા સંપ્રદાયની કલ્યાણકારી શુદ્ધ રીતને ડોળી નાખીને કલ્યાણ બગાડીએ છીએ. તોય એકને ખબર નથી પડતી કે આ બધું ભગવાનને નહીં ગમતું થઈ રહ્યું છે, શ્રીજી મહારાજની ઈચ્છા વિરુદ્ધનું છે, સિદ્ધાંત વિરુદ્ધનું છે. આમ બધું દેખાય સારું પણ અંતે નહીં સારું. એ તો ભગવાન મનુષ્ય કાર્યા બેઠા હોય ને તો આપણું અજ્ઞાન પકડાવે અને બધી ઊંધી વાતો બંધ કરાવે. જો આમને પકડ્યા કે ન પકડ્યા, માથે ખાડા લેવડાવ્યા કે ન લેવડાવ્યા. અત્યારે ભગવાન મનુષ્ય રૂપે હોય તો ખબર પડે. હું તમે કેટલા વાંકમાં આવીએ, ભલભલા મોટા મોટા આવે, હારા હારાને ભી પડી જાય. અત્યારે તો આપણને કોણ ખાહડા લેવડાવે બોલો. વાત આમ છે, સંતો કોણ ખાહડા લેવડાવે? હામુજી ગુણ ગવાય મોટા સમય ઉત્સવમાં સ્ટેજ ઉપર કે આ સ્વામી આટલા લોટાને આટલી થાળીઓને આ ને ફલાણું ઢીકડું કરાવ્યું માટે હાલો એને હાર પહેરાવો ને આશીર્વાદ અપાવો ને આ ને તેને. હવે શ્રીજી મહારાજ કેલા ભાઈ રવાઈ દો, બધું હરિભગતની ઈચ્છાથી એને ગમતું એમ થવાય દો, બધી જરૂર છે એની, દેવને માટે ના નથી. પણ તમારે બધાને આ ધંધો ન કરવો. સંતોએ બીજી પ્રેરણાઓ કરાય કે જેની જરૂર હોય, ખરેખર જરૂર, ક્યાંક મંદિર બાંધવું પડે એવું હોય, સત્સંગ ઘણો વધી ગયો હોય, એક મંદિરની જરૂર હોય, એના માટે જમીનની જરૂર હોય, તો કોકને કહેવાય કે ભાઈ તારી પાસે ઘણી જમીન છે, એક પ્લોટ આપ, ત્યાં મંદિર બંધાય. મંદિર બાંધવામાં કોઈને કહેવાય કે તું સિંહાસન આપ, કે મૂર્તિ આપ, ને તું લાદી આપ, ને આવું મંદિર થઈ જાય તો આપણે. કંઈક ઉત્સવ કરવાનો હોય એમાં કોઈને કહો કે ભાઈ તું યજમાન થા, એ બધું ઠીક છે. વિવેકથી કામ કરો એમ શ્રીજી મહારાજનું કહેવું છે. શ્રી હરિએ માફ કર્યું. જ્યારે હુતાશ્રીના 3 દિવસ બાકી હતા ત્યારે રામપ્રતાપભાઈ દ્વારિકાની યાત્રા કરીને પાછા આવ્યા. ઈચ્છારામભાઈ તો ગયા નહીં, રામપ્રતાપભાઈ પાછા આવ્યા. પછી શ્રી હરિ એક દિવસ પંચાળા નજીક સુત્રેજ ગામના હરિભક્તોનું હિત કરવા માટે માણકી અસવાર થઈ સુત્રેજ ગામ પધાર્યા અને ત્યાં બુદેલખંડના હરિભક્તો પણ મહારાજના દર્શને આવ્યા. સુત્રેજના હરિભક્તોએ શ્રીહરિનું ભાવથી સ્વાગત કર્યું. રામપ્રતાપભાઈએ શ્રીહરિ માટે ત્યાં રસોઈ પણ તૈયાર કરી. પછી શ્રીહરિ થાળજીમાં તથા સંતોને પીરસીને જમાડ્યા. પછી હરિભક્તોએ શ્રીહરિની તથા સંતોની પૂજા કરી. પછી શ્રીહરિ ત્યાંથી નીકળી પંચાળા આવવા નીકળ્યા. ત્યારે માર્ગમાં બુદેલખંડના હરિભક્તોમાં શ્રીહરિએ કેટલાકને તીર કમાન સહિત જોયા. ત્યારે મહારાજે તેમને કહ્યું, તમને તીર કમાન ચલાવતા એટલે કેવું કાવડે, તે તમે તીર ચલાવો તો અમે જરા દેખીએ. ત્યારે તેઓ શ્રીહરિને રાજી કરવા તીર ફેંકવા લાગ્યા પણ તેમને બરાબર ફેંકતા આવડતું નહોતું. ત્યારે મહારાજે કહ્યું, જે કોઈ પણ બાબત હોય તે અભ્યાસ કર્યા સિવાય ક્યારેય આવડતી નથી. આનો રોજ અભ્યાસ જોઈ, રિયાઝ જોઈ, કલાકો સુધી રોજ પ્રેક્ટિસ જોઈ. અરે ગમે એવો બુદ્ધિમાન હોય તો પણ અભ્યાસ કર્યા વિના, પ્રેક્ટિસ કર્યા વિના, રિયાઝ કર્યા વિના કાંઈ પણ એવું સરસ ન આવડે, જેવું તેવું આવડે. આ તબલાવાળા અઠવાડિયું તબલા ન વગાડે ને ત્યાં એનું તબલું હરખું વાગતું બંધ થઈ જાય. એવી જ રીતે ભગવાનના ધ્યાન ભજનના અભ્યાસમાં પણ માણસે સાવધાન રહેવું જોઈએ. રોજ કથા કીર્તન ધ્યાન ભજન મંદિર સંત સમાગમ સત્શાસ્ત્ર અભ્યાસ રાખવો જોઈએ. એક દિવસ પણ જેવો અભ્યાસ તજાય તો બુદ્ધિમાં એટલી સ્થૂળતા ને જડતા ઘૂસી જાય છે, એવું સત્સંગી જીવનમાં ફણેણીની સભામાં મહારાજ બોલે છે, એટલી જડતા આવી જાય છે. વાલા ભક્તો, જે જે કાંઈ બાબત હોય તેને શીખવા માટે સૌથી મુખ્ય ઈશક હોવો જોઈએ, તીવ્ર ઈચ્છા, શ્રદ્ધા, ભાવના, એને ઈશક કહેવાય. એ ઈશક હોવો જોઈએ. કાંઈ શીખવું હોય, અભ્યાસ કરવો હોય તો તીવ્ર શ્રદ્ધા વિના કોઈ ભણી શકે નહીં, શીખી શકે નહીં, અભ્યાસ કરી શકે નહીં. તે ઈશક, ઈશકમાં પણ અપાર ભેદ હોય છે. જોરદાર શ્રદ્ધા હોય ત્યારે આવડે. અંતના 39માં કહ્યું ને એવી રાત દિના આલોચવાળી, વેગીલા ચિંતનવાળી શ્રદ્ધાથી જ આત્મ પરમાત્માનો એને સાક્ષાત્કાર થાય, તો જ, કારણ કે એ અભ્યાસ થાય અને તો જ એ સિદ્ધિ થાય. તે સર્વ ઈશકમાં એક ઈશક એવો છે કે જેનાથી ભગવાન રાજી થાય. બોલો, ઈશક તો આ દુનિયામાં પાર વગરના છે, પણ આપણે તો એક જ ઈશક રાખવો જોઈએ કે મહારાજ તમે રાજી થાઓ, મહારાજ તમે રાજી થાઓ. બસ એ એક જ ઈશક એવો છે કે જેમાં ભગવાન રાજી થાય. કયો ઈશક? મહારાજ મારામાં ક્યારે રાજી થાય, મારે મહારાજને રાજી રાજી કરી દેવા છે, મારા અસ્તિત્વનું એ જ પ્રયોજન છે, મારા જીવનનું એ જ પ્રયોજન છે, મારા દેહનું, મારા ઇન્દ્રિયોનું, મારા અંતકરણનું, મને જે કાંઈ ભગવાને આપ્યું છે એ બધાનું મારે માટે, ઓલ વર્લ્ડનું માત્ર એટલું જ પ્રયોજન છે. મહારાજ મારા ઉપર ખુશખુશ થઈ જાય, ખુશખુશ થઈ જાય, રાજી રાજી થઈ જાય. આ ઈશક સર્વ ઈશકોમાં શ્રેષ્ઠ ઈશક છે, શ્રેષ્ઠ તાન. માટે એ ઈશક સર્વોપરી કહેવાય છે. કેમ? જે જેના ઉપર ભગવાન રાજી થાય તેના ઉપર અનંત બ્રહ્માંડ પ્રસન્ન થતા રહે છે. અનંત બ્રહ્માંડ, જેના ઉપર ભગવાન રાજી થાય એના ઉપર અનંત બ્રહ્માંડ રાજી થતા રહે છે. માટે એ જ ઈશક સર્વોપરી કહેવાય છે. તે સિવાયના બીજા જેટલા તાન છે, ઈચ્છાઓ છે, ઈશકો છે, તે બધા તો સંસારમાં ભટકાવનારા છે, ભટકાવનારા. આપણે એ સિવાયના કોઈ છે તાન કે ઈશક? હોય તો જરા જોઈ લેજો, એ સંસારમાં ભટકાવનારા છે. આમ વાતો કરતા કરતા શ્રી હરિ પંચાળા પધાર્યા. બીજા દિવસે બુદલખંડના હરિભક્તોએ ભાવથી પૂજા કરી. તેમાં એમણે સોનેરી વિવિધ ભાતવાળી કમાન તથા સુંદર તીરનો ભાથો શ્રીહરિને ધરાવ્યો. ભાઈ ભગવાને કમાન અને ભાથો લીધો, એવા રૂપાળા લાગતા હતા તીર કમાનને ભાથા હોતા હરિવાર. તે વખતે શ્રીહરિની મૂર્તિ અતિશય શોભતી હતી ભાઈ. ત્યારે આધારાન સ્વામીએ તત્કાળ ઉઠીને શ્રીહરિને એક દર્પણ હાથમાં આપ્યું. જ્ઞાનબાગમાં ભક્તરાજ કાનજી ભગતે એવો એક સુંદર મજાનો મહારાજનો ભોજ બનાવડાવ્યો છે, ધનુષ્યબાણ ભાત. બસ આ વાત છે, એવી શોભા બની કે વાત કરોમાં. ત્યારે આધારાન સ્વામીએ તત્કાળ ઉઠીને શ્રીહરિને એક આભલું આપ્યું. મહારાજ જો ખરા તમે કેવા સરસ લાગો. પછી મહારાજે પોતાની મૂર્તિ જેવી સુશોભિત બની હતી તેવી પોતે દર્પણમાં દેખી. પોતાની મૂર્તિને આભલામાં જોઈને મહારાજ મરક મરક હસવા લાગ્યા. પછી મુખ દેખીને તે દર્પણ આધારાન સ્વામીને પાછું આપ્યું. મજા આવી ગઈ ને? પછી હરિભક્તોએ આપેલી જે કમાઈ હતી તેને શ્રીહરિએ સૌને રાજી કરવા ખેંચી પણસ. પછી શ્રીહરિ બોલ્યા, કમાન તો બહુ જ કડક છે, કરડી છે. ત્યારે રામ પ્રતાપભાઈને રહેવાનું નહીં. એ રામ પ્રતાપભાઈ બોલ્યા, તમારામાં બળ નથી એટલે તમને કમાન કડક લાગે છે. લ્યો, ત્યારે શ્રીહરિએ તરત જ તે કમાન રામ પ્રતાપભાઈને આપી. લ્યો તમે તાણી જુઓ, રામ પ્રતાપભાઈમાં જેટલું બળ હતું એ બધું બળ વાપરીને કમાન ખૂબ ખેંચી, મોઢે પરિશો વળી ગયો, તોય બળ કરતા રહ્યા. છતાં શ્રીહરિએ જેટલી કમાણ ખેંચી હતી એટલી મોટા ભાઈ ખેંચી શક્યા નહીં. પછી શ્રીહરિએ કહ્યું, ભાઈ હવે તમારે બળનું અભિમાન રાખવું નહીં, હવે તમે ગરડા થયા છો, રવા દો, લાવ લાવ કમાણ અમારે મારી પાસે લાવો. પછી મહારાજે હાથમાં તીર કમાન લઈને તરત તેને તીર ચડાવી દીધું, ખેંચી દાયલ લઈ લો. કહો છો ને તમારા બળ નથી. આવું જોયું એટલે રામ પ્રતાપભાઈ કોપાયમાન થયા અને બોલ્યા, જા ભાઈ જા, એક તો મારા ભાઈ અને વળી બીજા ભગવાન, જો બીજો હોય ને તો ટાંગો જાલીને પછાડું કે એમ કહીને પછી મારાને પગે લાગ્યા અને પછી એટલું બોલ્યા, એસી મૂર્તિ રઘુનાથજી કી હે. એટલે ધનુષ બાણવાળી હતી કે એસી મૂર્તિ રઘુનાથજી કી. આવું થયેલું ભાઈ વાલા ભક્તો, ફાગણ સુદ ચૌદશનો દિવસ આવ્યો, રાસોત્સવનો દિવસ, કાલે પૂનમ. એ ભાઈ ફાગણ સુદ ચૌદશ સુધીમાં જ્યાં જ્યાં સત્સંગ હતો ત્યાંથી બધા હરિભક્તો પંચાળા આવી ગયા. ત્યાં બાંટવાના નવા બુલેખા શ્રીહરિના દર્શને આવ્યા અને બીજા બધા આવ્યા, એમણે પૂજા કરી. પછી તેને ઉદ્દેશીને શ્રીહરિએ વિષય અને વ્યસનના ત્યાગી, વ્યવહારમાં નીતિ રાખવાની અને પરમાત્મામાં પ્રીતિ રાખવાની ઘણી બધી વાતો કરી. એ દિવસે બપોરે શ્રી થાળ જમ્યા પછી સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. ત્યારે પંક્તિમાં એકાકારે બધા બેઠા હતા અને ખૂબ જમે છે
એમાં મહારાજની નજર ગઈ માંદા ઉપર. એક બાજુ બધા માંદા બેહાડેલા, માંદા સંતો. ત્યારે શ્રીહરિએ માંદા સંતોને કહ્યું, સંતો આ શરીર છે ત્યાં સુધી જ શરીરના દુઃખ ભોગવવાના છે. હો બાપા, શરીર છે ત્યાં સુધી જ, બાકી સત્સંગ થવાથી જંપુરી અને લખ 84ના અપાર દુઃખોનો નાશ થઈ ગયો છે. આવો વિચાર કરી માંદાએ ઉત્સાહમાં રહેવું. જે કોઈ ભગવાન સંતો અને હરિભક્તોના જેમ જેમ ગુણ લેતા રહે તેમ તેમ તેમના બધા જ વ્યાધિઓનો અંત આવતો જાય છે. તમે ગુણ લ્યો, બધા માંદાઓ બીજાનો ગુણ લ્યો, કોઈ સેવા કરે ન કરે, ખીચડી પૂરી ઘીવાળી આપે ન આપે, ગુણ લેશો એમ તમારો રોગ મટી જાય. માટે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી હિંમત રાખવી, બધાનો ગુણ લેવો, કેમ જે આવી નિષ્ઠાવાળા ફરી ક્યારેય દુઃખ પામતા નથી. નિષ્ઠાવાન ભક્ત તો શરીરની પીડા દેખીને ભગવાનનો વધારે ગુણ લે છે. અપાર વ્યાધિને દેખી તેને સત્સંગનો અપાર રંગ ચડે છે નિષ્ઠાવાળાને. આટલી વાત કરી શ્રીહરિએ સંતોને પીરસીને જમાડ્યા. પછી ઉતારે પધાર્યા. ઉતાશનીને દિવસે ઔપુણ્યમ આવી. વિક્રમ સંવત 1877ની આ પુણ્યમ છે. તે દિવસે જ્યારે 4 ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે શ્રીહરિ સભામાં પધાર્યા બપોર પછી, અને મંચ ઉપર બેઠા. તે સમયે બાલા ગામના સોલંકી દરબાર હરિસિંહજી પોતાના ભાઈ નારસંગજી સહિત શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા. તેઓએ શ્રીહરિને પગે લાગીને પૂજા કરી, પછી સંતો હરિભક્તની સભામાં દર્શન કરીને ત્યાં બેઠા. પછી તે શ્રીહરિ પ્રત્યે એવું બોલ્યા, પહેલાં રાજા, કે જ્યાં સુધી આવા દર્શન મેં નહોતા કર્યા ત્યાં સુધી મેં કાંઈ જ કર્યું નહોતું. ત્યારે શ્રીહરિએ એમને કહ્યું કે જે ભગવાનને સર્વોપરી સૌથી શ્રેષ્ઠ જાણે એ જ જ્ઞાની છે. ભગવાન સમાન બીજી કોઈ વાત નથી દરબાર. તે ભગવાનને જાણવામાં સર્વે વાત આવી જાય છે. જ્યારે ભગવાન સંબંધી સંકલ્પો સહેજેજ થવા લાગે અને તે સિવાયના જેટલા માયિક સંકલ્પો છે તે તમામ તદ્દન નિષ્ફળ દેખાય ત્યારે તેનો સત્સંગ પરિપૂર્ણ થયો કહેવાય. તે તેના વર્તન ઉપરથી દેખાય છે. આ સાંભળી તે બાલા ગામના દરબારો મનમાં ઘણા ખુશ થયા. પછી દેશ દેશના હરિભક્તોએ શ્રીહરિને ખારેક ખજૂર વગેરે ભગવા અર્પણ કર્યા અને મહારાજની પૂજા કરી. પછી તે દિવસે રાત્રિય સભામાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે સંતોએ શ્રીહરિને રાજી કરવા 4 ઘડી સુધી કીર્તન ગાન કર્યું. રાતે ખાખરાના વનમાં સંતો જ્યાં ઉતર્યા છે ત્યાં ભારે પોળો પટતો ને ત્યાં સંતો બધા કીર્તન ગાતા હતા. અને મહારાજ જીણાભાઈના દરબારમાં ઉતર્યા હતા. સંતોના કીર્તન સાંભળી દરબારોની સાથે વાતો કરતા કરતા મહારાજ એમ કહે છે કે હાલો હાલો સંતોની પાસે જાય. અને શ્રીહરિ સંતોની પાસે આવ્યા છે. સંતો કીર્તન ગાન કરે છે. કીર્તન ગાન જેવી મહારાજ કે સંતો બીજી કોઈ શ્રેષ્ઠ વાત નથી. આ તમે ભારે સારું કામ કરો છો પૂનમની અંજવાળી રાતમાં. કીર્તન ગાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કીર્તન ગાન. કારણ કે કીર્તનના જે શબ્દો છે તે ભગવાનની મૂર્તિ જેવી છે તેવી જ સાક્ષાત દેખાડી દે છે. ભાઈ તો સ્મૃતિ કરાવી દે છે. ભગવાનની મૂર્તિ છે તેમાં જેણે જેવું હેત કર્યું હોય તે હેત જ્યારે મૂર્તિના કીર્તનો ગાય ત્યારે દેખાઈ આવે છે, ઉભરાઈ આવે છે. અમને કીર્તન ભક્તિ ઉપર બહુ જ ભાવ રહે પ્રભુ બોલે. માટે હે સંતો તમે વર્તુળાકારે થઈને ગરબીના પદ ગાવ મારા બાપ, તમે ગરબીના પદ ગાવ. તે સમયે સંતો ઉભા થઈને કીર્તન ગાવા લાગ્યા મારા ભાઈ, કીર્તન ગાવા. તેમાં ગુણાતીતાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી અને નિષ્કામાનંદ સ્વામીને ઘણા કીર્તનો કંઠસ્થ હતા બહુ. હ તેથી તે સંતો ગાવા લાગ્યા અને બીજા ઝીલવા લાગ્યા અને રમઝટ બોલી. સંતોના વર્તુળ ઘણા મોટા થયા. 1 કુંડાળું 2 કુંડાળું 3 કુંડાળું સંતોના રાસને ફરતા જોઈને શ્રીહરિ પણ આવીને ઉમંગથી રાસ લેવા લાગ્યા. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. તેની અદભુત શોભા બની છે. શ્રીહરિ રાસમાં ફરતા હતા ત્યારે રાસ લેવાની જેટલી ચતુરાઈ કહેવાય, કળા કહેવાય, ચાતુર્ય કહેવાય તે બધી કળા બતાવવા લાગ્યા. નૃત્ય કરવાની જેટલી ચાતુરી કળાઓ કહેવાય છે તેનાથી કરોડ ગણી અધિક ચતુરાઈ શ્રીહરિ પોતામાં બતાવતા બતાવે. એમાં નવાઈ શું છે? ભગવાન છે. આ રીતે પંચાળામાં શ્રીહરિ તથા સંતો હરિભક્તો અદભુત રાસ રસોત્સવ રહે છે. રાસ જામ્યો છે અને એ વખતે 33 કરોડ દેવતાઓ પણ તે રાહ જોવા આવ્યા છે. અને આજે મારી તમને સૌને વિનંતી છે, પોતપોતાના ખેસ સાફાની જેમ માથે બાંધો આજ મારા ભાઈ, એવા સરસ બાંધો સાફા, હું તમને આભલું પછી બતાવીશ. અરે મોબાઈલની સ્ક્રીન ઉપર કદાચ ગમે તે જોઈ લેજો, પણ હંકેલી વ્યવસ્થિત શાંતિથી સાફા બાંધો અને પછી તમારો રાસ આજ મારે અહીં બેઠા બેઠા જુઓ, જુઓ તો ખરા ઝપાટો. જેનો મોળો સાફો દેખાય એની પાસે જઈને છોડીને ફરીને બાંધ્યો, હાલો હાલો આંટો મારો એક આખા મંડપમાં, જેનું ગડબડ લાગે એનું સુધારી દો, તમને પુન મળશે, પુન સેવાનું પુન સેવાનું પુન. પરોક્ષના સાધુ બાવાની જમાત આવી હોય એવું લાગે છે, હવે સંતનો રાસ આરંભ થાય છે. પ્યારા સંગીતકાર સંતો રાસનો આરંભ કરે, પંચાળાના રાસનું ધ્યાન ધરે, મહારાજ સંતો સાથે રમે છે એને બરાબર દિલમાં ધારે, ભગવાન સાથે આત્મા એક કરે અને આરંભ હો.
પંચાળા મહારે પા જુઓ જુઓ ને હા હા રે જુઓ જુઓ ને સાહેલી હું આજ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હા હા રે જુઓ જુઓ ને સાહેલીઓ રસિયો રાસ રમે હે નિરમાળ રાજની
ગયા તમારો એવા.
સહુ નાચે રે અપાર, સહુ નાચે છે અપાર, હે રાસ જાણો છે રૂડો. અવતારીની સાથે સર્વે અવતારો રમે છે, ધમધમથી મુક્ત આ વિભાવથી નમે છે. હો અવતારીની સાથે સર્વે અવતારો રમે છે, ધમધમથી મુક્ત આ વિભાવથી નમે છે.
હરિ કૃષ્ણ મહારાજને, ગોપીનાથજી મહારાજને, લક્ષ્મીનારાયણ દેવને, નાર નારાયણ દેવને, મદન મોહનજી મહારાજને, રાધા રમણ દેવને,